આ પાંચમા આલ્બમમાં છઠ્ઠી દ્રષ્ટિની ગાથા 4 અને 5નું વિવરણ છે.
કોઈ વિશેષ કંઈ અહીંયા એટલું જ માત્ર જોવાનું છે કે જૈન શાસ્ત્રોમાં જે ગુણો લખ્યા છે અને અન્ય શાસ્ત્રોમાંથી આ પાતંજલના યોગમાંથી જે ગુણોનો ઉતારો આપ્યો છે, આ બેની અંદર કેટલી બધી સામ્યતા છે. આ અન્ય દર્શનના શાસ્ત્રમાંથી આપ્યા છે એમણે. બધા એટલે જે આત્માના ગુણો છે એ લગભગ બધા સામ્યતાવાળા હોય. પ્રગટે છે કૃપાળુ દેવે શું કહ્યું સમ્યકત્વનું? સર્વ ગુણાંશ તે સમ્યકત્વ સંકિત થાય એટલે આત્માના જે ગુણો પ્રગટે એ બધા ગુણો પછી એના અંશ પ્રગટે જ જાય બધાના ગુણો. એમ અહીંયા એણે કહ્યું છે કે નિષ્પન્ન દશામાં જે જે લક્ષણો કહ્યા છે તે લક્ષણો અંશરૂપે પૂર્વભૂમિકા રૂપે કારણરૂપે આ દ્રષ્ટિથી જાણી લેવા. આ બધા પ્રગટે છે. જેમ કેવળ જ્ઞાન પ્રગટે છે તો એનો અંશે સંકેત પ્રગટ્યું એટલે અંશે કેવળ જ્ઞાન થયું. તો જે શરૂ થાય છે એ કોઈ એકાએક કંઈ થાય છે, અમુક સ્ટેજે આવીને એમ નહીં, પણ એનો પ્રારંભ થઈ ગયો. આત્માનો જ્યારે જીવને અનુભૂતિ થઈ, દેહનો વિકાસ, શરીરની પૂર્ણતા, શરીરની સુખાકારી, આખો દિવસ એની અંદર ચિંતા મગજની અંદર કંઈ પણ હોય, ખાવું પીવું ચાલવું ઉઠવું બેસવું કંઈ પણ વસ્તુ લેવી ગ્રહણ કરવી, એમાં દ્રષ્ટિ કઈ હોય? શરીર. કેન્દ્રમાં શું હોય? કયો અધ્યાસ? આત્માનો અધ્યવસાયમાં શું હોય? દેહાધ્યાસ. પ્રત્યેક વસ્તુની અંદર પોતાને આ લાભકારી થશે, આ અહિતકારી થશે, આ ફાયદો કરશે, આ મને બહુ આમ કરશે તેમ કરશે, એટલે એ શરીરને, હવે એ શરીરને તો નિત્ય માનીને ચાલે છે અને શરીરને પોતાનું સ્વરૂપ પોતે શરીર જ છે એમ માનીને ચાલે છે. એ અધ્યાસ તૂટી ગયો. સમ્યકત્વ થતાં એ અધ્યાસ તૂટી ગયો અને એને જુદી દ્રષ્ટિ થઈ કે હું તો શરીર નથી અને શરીરથી તો ભિન્ન છું. એનું પરિણામ
આ તો જળ છે, એ ચેતન છે, ચેતનના આ જળ પર પરિણામ કેવી રીતે?
આ જે છે એ આત્માની ચૈતન્ય
આધારે દેહ મળ્યો છે ને આ બધા યોગ મળ્યા એ કર્મ ચાલ્યા છે.
કર્મ ચાલ્યા નથી જતા, કર્મ દબાઈ જાય આત્માના પ્રભાવને કારણે. જેમ શરીરની અંદર તાવ છે, રોગ છે, ધ્રુજારી છે, પણ જેનું ચૈતન્યનું સામર્થ્ય હોય એને એ રોગની અલ્પતા દેખાય, મંદતા દેખાય, એનો ઉપશમ દેખાય. જ્યારે જીવ સમ્યકત્વ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે ત્યારે કર્મ ચાલ્યા જાય છે, તો કે ના કર્મ દબાય છે. ઉપશમ સમ્યકત્વ એટલે શું? બે ઘોડી સુધી એ કર્મ ઉદિત થવાની શક્યતા ધરાવતા નથી. એટલે જ ઉપશમ સમ્યકત્વ થયું કે ભાઈ 48 મિનિટ સુધી રહેશે. તો એનું આત્માનું સામર્થ્ય છે. આત્માનું સામર્થ્ય છે એટલે એ આત્માની બધા ગુણો છે એ દેહ ઉપર પ્રભાવ પાડે છે. અત્યાર સુધી દેહ પ્રભાવ પાડતો હતો કે નહીં? આત્મા મૂડ લાગે, જડ લાગે, આ બધું છે, તો ભાઈ એમ કે આ તો બધો તો કે શરીરના પ્રભાવ, દેહ બુદ્ધિ હતી એ આત્માના ગુણ ઉપર આવરણ આપતું હતું, પ્રભાવ પાડતું હતું, એક જ ક્ષેત્રમાં છે, સાથે સંકળાયેલા છે. એમ અહીંયા એ પ્રકારનું કહે છે કે જ્યારે એ આત્માની અંદર આવે છે. હવે આ બધા કેટલાક તો શું છે કે પરસ્પર એની સાથે જોડાયેલા છે કે ભાઈ કાંતિ એટલે શરીરનું તેજ અને લાવણ્ય હોય છે, પણ આરોગ્યની અંદર શું એનો પ્રભાવ પડ્યો? કે દેહ બુદ્ધિ જતા એનું આરોગ્યની અંદર તો કે હિત અને મિત આહાર કેવો થઈ ગયો? સાત્વિક થયો, પથ્ય થયો, હિત થયો, મિત થયો, અનેક પ્રકારના. તો એનું આખું પરિણામ, એ પરિણામ શરીર ઉપર એની કાંતિના રૂપની અંદર આવે છે. એમ શરીરની અંદર જેટલા વિકાર એટલું શરીરમાં દુર્ગંધ મારે. હવે જ્યારે આ યોગ સાધના, આહાર અને એ આવી પ્રવૃત્તિ હોવાને કારણે શરીરની અંદર કોઈ શરીરના વિકાર થતા નથી, ચૈતન્યના પ્રભાવથી શરીરમાં સડો ન થાય, શરીરમાં કોઈ વિકાર ન થાય, આ બધું દુર્ગંધ વગેરે જે કાંઈ છે એ શેને કારણે થાય છે? શરીરમાં કોઈ ને કોઈ પ્રકારનો, ઘણીવાર ઓડકાર આવ્યા કરે, શ્વાસમાંથી પણ આપણને લાગે વાસ આવે, દાંતમાંથી વાસ આવે, બોલે તો શ્વાસ, આ બધા શું છે? તો શરીરની અંદર ઉત્પન્ન થતી બધી અસંતુલન છે. એ અસંતુલનની ક્રિયામાં, યોગ ક્રિયામાં આવેલો જીવ છે, જે આ પ્રકારનો એને અલોલુપતાનો ગુણ છે એનામાં, આ રીતે આરોગ્ય સાથેનો ગુણ છે, એનું ચિત્તની અંદર આવી મૈત્રાદી ભાવનાઓ છે, વિષયોની અંદર એ ક્યાંય લોભાતો નથી, આ બધા જે ગુણો છે એનું પરિણામ, એ પરિણામ ત્યાં પડે છે. એટલે મૂળ ગુણ છે આત્માનો, અને એને પરિણામી જોવા મળે છે, દ્રશ્યમાન થાય છે એ આપણને એના સાથે સંયોગી. આ સંયોગ, આ બધી વાત છે એ સંયોગની છે. આ કોઈ વાત પછી અયોગી થયા પછી રહેતી નથી. એટલે સંયોગી સ્વરૂપની અંદર હવે મુખ્યતા અને ગૌણતા કોની થઈ? પેલા તો આત્માનો અભાવ હતો, એમાંથી આત્મા ગૌણતાએ આવ્યો, ચોથી ગુણસ્થાનકમાં આવ્યો, સમ્યકત્વ થયું. પણ જેમ જેમ ગુણસ્થાનક ઉપર ચડતો જાય છે એમ શું ફેરફાર થયો? તો કે આત્માની મુખ્યતા વધતી ગઈ અને દેહની ગૌણતા થતી ગઈ, દેહની મુખ્યતા મટતી ગઈ અને આત્માની મુખ્યતા વધતી ગઈ. આ એનો જે ક્રમ છે એ ક્રમસર થયો. એટલે આ બધા લક્ષણો જે કહ્યા એ લક્ષણો પછી જ્યારે પૂરેપૂરી આત્માની મુખ્યતા થાય છે ત્યારે કહે છે એ નિષ્પન્ન યોગી થયો, ત્યારે આ બધા જ ગુણો એની પૂર્ણ માત્રામાં છે. ત્યાં સુધી પૂર્ણ માત્રામાં નથી, પરંતુ વધતી તરતમ્યતા છે, એના ગુણોની તારતમ્ય પણ છે. એટલે સૂત્ર બહુ સરસ કહ્યું છે કે જ્યારે જીવને આત્માની પ્રતીતિ થાય છે, સમ્યકત્વ પ્રગટે છે, પછી એ જીવનો માર્ગ મુક્તિ તરફ જ હોય છે, આત્માની પૂર્ણતા તરફ હોય છે, શરીરની પૂર્ણતાનો લક્ષ્ય નીકળી જાય છે, એ માન્યતા જ મટી જાય છે. કેમ કે દેહ છે એ અનિત્ય છે, વિનાશી છે. આ વાત જ્યારે બેઠી ગઈ તો વિકાસ કોનો કરવો? જે કાયમી છે, જે નિત્ય છે, જે શાશ્વત છે, જે ખરેખર પોતાનું સ્વરૂપ છે, દ્રષ્ટિમાં મૂળભૂત પરિવર્તન આવે છે. સમ્યક દર્શન થતાં શું થાય છે? જે બેઝિક પરિવર્તન આખું, જેને કે એટલો બધો ટર્નિંગ પોઈન્ટ જીવનમાં આવે છે, એટલે જ્ઞાનીઓ એને અપૂર્વ કહ્યું છે. પૂર્વે જે કદી પ્રાપ્ત થયું નથી. તો એટલો બધો ટર્નિંગ પોઈન્ટ આવે છે જીવનની અંદર, કાંઈ એકાએક બધી બદલ નથી થતો, બધા જ આત્માની અંદર કાંઈ ઝડપથી એ બધા ઉપર જાય છે એવું નથી, પણ ક્રમિક વિકાસ. પણ વિકાસની દિશા બદલાઈ ગઈ, વિકાસની દ્રષ્ટિ બદલાઈ ગઈ, વિકાસનો અભિગમ બદલાઈ ગયો, અને એ પોતે જેમ જેમ એનામાં અત્યારે કયો ગુણ આવ્યો? તો કે ભાઈ એનો મીમાંસા ગુણ આવ્યો. મીમાંસા એટલે શું? ચિંતનાત્મક વિચાર, પૃથક્કરણાત્મક વિચાર, એનાલિટિકલ માઇન્ડ બન્યું. હવે જ્યારે એનાલિસિસ કરે છે, પૃથક્કરણ કરે છે, વસ્તુમાં ભેદ પાડીને જીવે છે, હિત અહિતના ભેદ કરે છે, ધ્યેય ઉપાદેયના ભેદ કરે છે, આ પૃથક્કરણ છે. અત્યાર સુધી પૃથક્કરણ ક્યારે નહોતું? ખાવામાં શું પૃથક્કરણ હતું? જીભના સ્વાદની અંદર લોલુપતા જેની વધે એ સિવાય કંઈ હતું? તો વસ્તુ પડી છે, તમે કઈ ટેસ્ટ લાગશે એ ખાલી. હવે એમ થાય કે આ તો મારી પ્રકૃતિને માને આ પ્રમાદ કરશે, એમ થાય કે મારે એ નથી. વિગયનો ત્યાગ. વિગયમાં શું થયું? સ્વાદ સાથે આવ્યા કે પુરુષાર્થ સાથે આવ્યા? એટલે એમાં દ્રષ્ટિ કઈ ગઈ? શરીરનું ગયું. પછી એમ કે ના ના, ઘી ખાય, મિષ્ટાન ખાય, એ વિના તો કંઈ કેમ માન થાય? તો દ્રષ્ટિ જ ગઈ. દ્રષ્ટિ વહી ગઈ. દ્રષ્ટિ કઈ આવી? હવે મારે એ જ આહાર લેવો છે. ત્યાં ઇન્દ્રિયોનો વિષયનો અભિગમ ગયો, પૃથક્કરણ થયું.
આ પાંચમા આલ્બમમાં છઠ્ઠી દ્રષ્ટિની ગાથા 4 અને 5 નું વિવરણ છે.
વિનાશી, નાશ પામવું, સડવું, આ એનો ગુણ છે. આત્માની અંદર પોતાના ગુણ એમ દેખાણો કે આની અંદર આ તો કાયમી છે, અવિનાશી છે, ચૈતન્યમય છે. તો આ પ્રકારની એક ગુણ ઉત્પન્ન થયો, એ આત્મહિતકારી તત્વોની મીમાંસા થઈ. હી હેઝ બીકમ એનાલિટિકલ. બીજા શબ્દોમાં કહીએ તો હી હેઝ બીકમ ચૂઝી, સિલેક્ટિવ. હવે એ પસંદગી કરે છે, એ વિકલ્પમાં છે, અને વિકલ્પની અંદર વિવેક સાથેનો વિકલ્પ છે. પહેલાં એ પસંદ તો કરતો હતો કે થોડું ખાવું છે તો બેસ્ટ શું લઈ લઉં, પહેલાં તો સારામાં સારી ચીજ પકડો. હવે સારામાં સારી ચીજ ઉપર દ્રષ્ટિ નથી, પણ સારામાં સારું હિતકારી શું છે એના ઉપર છે. જ્ઞાન દશા છે એ દીર્ઘકાળની અને દીર્ઘક્ષેત્રની. બોધની ઉપમા પણ જ્ઞાનીઓ કેવી મૂકે છે, રત્નની સામે એને તારા મૂક્યો, અને તારામાં પ્રગતિ કીધી કે પાછો પડ્યો? આકાશમાં તારાઓનું ક્ષેત્ર કેટલું? લોક પ્રમાણ. આપણને નથી દેખાતા એની પછી તારા નથી? લોક પ્રમાણ. દીર્ઘકાળ તારાઓ ક્યાં સુધી ટકે? દેખાતા ન હોય, બાકી એનું અસ્તિત્વ એ આત્મે. દીર્ઘકાળ અને દીર્ઘક્ષેત્ર, આ જ્ઞાન દશા આવી થાય. જો ગુણ પ્રગટે છે, હવે કેમ સાથે ચાલે આવે છે? આપણે કહે ને સાથે ચાલે આવે છે, તો શું સાથે આવે? આત્માની સાથે આ બોધ આવે. બોધની આ અવસ્થાએ પહોંચે એટલી બોધની આત્મા ઉપરની દીર્ઘકાળની અસર, ગ્રહણ થયેલો બોધ થાય છે. હવે આત્મા સાથે એકાકાર થાય છે, એ બોધની છાપ પડે છે, ગ્રહણ થાય છે. કૃપાળુ દેવે શબ્દ મૂક્યો, છાપ પડે અને પછી ગ્રહણ થાય છે. એ આત્માએ ગ્રહણ કર્યો છે તો દેહ છૂટે એટલે કંઈ બોધ ન છૂટે. કોને ગ્રહણ કર્યો છે? દેહ ગ્રહણ નથી કર્યો. એટલે જ્ઞાન દશા પણ કેવી સરસ થાય છે. બોધ એને તારા પ્રભ એવી આ બોધ થાય છે, તારાના પ્રકાશ જેવી. તત્વની મીમાંસાનો ગુણ પ્રગટે છે, મનન, ચિંતન, નિધિ, ધ્યાસન, અનુપ્રેક્ષા, આ બધું જ એને એ પ્રકારે ત્યારે આ ગુણ તત્વ દ્રષ્ટિએ એ વિશેષ ને વિશેષ જાગૃત બને છે. ધારણા, જેમ જેમ મીમાંસા કરતો જાય તેમ તેમ એની અગાઉની મિથ્યા ધારણા બદલાતી જાય, એ છૂટતી જાય અને નવી ધારણા આકાર લે. અત્યાર સુધી અજ્ઞાનજનિત ધારણાઓનું જોર હતું, માન્યતાનું જોર હતું, અભિપ્રાયનું જોર હતું, એના ધારણા અનુસાર જ એની ધ્યાનની પ્રક્રિયા હતી. હવે એને ધ્યેય બદલાતું જાય. મુક્તિનું ધ્યેય આવે તો ધારણાના તત્વો એ મુક્તિ માર્ગને પોષક હોય. જે છે એ બધા મુક્તિ માર્ગને પોષક છે. એટલે એ જે એનું લક્ષ્ય છે નિયત એવા ધ્યેય સ્થાનમાં, એમાં સહજપણે સ્થિરતા થાય છે, તન્મયતા, એકાગ્રતા. એટલે મહાત્માઓના ચિત્તમાં પછી એ નિર્વિકારપણું આવતું જાય છે, કેમ કે હવે ધારણાને કારણે સ્થિરતાનો ગુણ આવે છે. એને ધારણા છે, જેની ધારણા સાચી છે એની ધ્યાન પણ સાચું છે. પણ જેની ધારણા ચલિત છે, ધારણા અચલિત પણ હોય, જેની ધારણા ચલિત છે એનું ધ્યાન ચલિત છે, એ હળતા બદલાઈ જાય. કેમ કે એને કોઈ વાત તત્વની ધારણા હજુ બરોબર બેઠી નથી. એટલે જ્યાં સુધી સંશય દોષ હોય, ચલ સ્વભાવ હોય, એ ચલ સ્વભાવને કારણે પરિણતિ ચલ થાય. એક પત્ર છે 913ની અંદર કૃપાળુદેવમાં આવે છે, 913માં છે, 18મા પ્રશ્નોત્તરી છે. એમાં આ અચલ સ્વભાવ એની ઉપરામતા કરે છે, પછી પોતાના ચલ સ્વભાવની, આત્મામાં જે ચલ સ્વભાવ છે એની ઉપરામતા થાય છે. ઉપરામતા થાય છે એટલે બિલકુલ શાંત સ્થિર પતી ગયું, હવે કોઈ એને એ ડગતો નથી. અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, આ એની અડોલ ધારણા છે. હવે પરિસ્થિતિ બદલાય, સંજોગો બદલાય, જીવનની અંદર કર્મના ઉદયો બદલાય છે, બધું જ થાય છે, પણ બદલાતાની સાથે પોતાની ધારણામાં, પોતે તત્વમાં બદલાતો નથી. હવે આમ છે માટે આમ કરી નાખું તો કે ના, સનાતન તત્વ સનાતન જ છે, શાશ્વત તત્વ શાશ્વત જ છે. એટલે એને આધારિત ચલ તત્વ જે બદલાય છે એને આધારે એ સનાતનની પોતાની દ્રષ્ટિ બદલાવે, શાશ્વતની દ્રષ્ટિ બદલાવે, ન બદલાવે. આત્મ ધ્યાનમાં છે અને કંઈ ને કંઈ પ્રકારનું એની અંદર એને વિકલ્પ આવ્યો, દેહના ધર્મોનો, પરિસરનો આવ્યો, ઉપસર્ગનો આવ્યો, ધારણા બદલાય, ન બદલાય. સ્થિરતાનો આધાર એની ધારણા છે. હું ધ્યાનમાં છું, સ્થિર ધારણાના આધાર ઉપર છે. ધારણા બદલાતી નથી, બહારનું જરા સંયોગો બદલાયા, ઉદયનો વ્યવહાર બદલાયો, પરંતુ પોતાની ચિત્તનું સ્થૈર્ય જે છે એ ચિત્તનું સ્થૈર્ય બદલાતું નથી. આ ચિત્તનું સ્થૈર્ય ક્યારે આવે? ધારણા યથાર્થ હોય, દ્રઢપણે બેઠી હોય અને એવી વસ્તુની ધારણા કરી હોય કે જે ધારણા તત્વના આધાર ઉપર કરી હોય તો સ્થૈર્ય, નહીં તો ધારણા ખોટી દ્રઢ. આને કીધું, આને બતાવ્યું, આ દવા બરોબર નથી ને, આ છે ને તે છે ને, આ રાજકોટમાં કોઈને ખબર નથી પડતી, અમદાવાદ વાળાને બતાવ, અમદાવાદમાં કોઈ એમાં અક્કલ નથી, મુંબઈ વાળાને કહ્યું, અને હવે એટલો બધો ચલિત છે, એટલો ચલિત છે. એવા જેમ શરીર બાબતમાં એમ એટલા બધા સંસારના વ્યવહારમાં ધારણા જ ગલત છે કે આ મારા સુખનું કારણ છે, એ કારણ ખોટું છે, સુખનું કારણ ખોટું છે. પોતાના મનની અંદરનો આમળો છે ને એ જોરદાર છે, ત્યાં સુધી એ અજંપો એનો જશે નહીં. જીવ ડગી જાય છે, હલી જાય છે, એ હલી જાય છે ક્યારે? ધારણા ખોટી છે એટલે ધારણા ટકતી જ નથી. એકેય ધારણામાં એમ કહે કે તમારે ધીરજ રાખજો, આમ થઈ જ જશે, તો પણ એની ધીરજ રહીએ નહીં. અને પછી ઉપદેશ દઈએ કે ધીરજ ક્યાં ઉધી રહીએ. ક્યાં સુધી ધીરજ રહીએ? એક જગ્યાએ સરસ પ્રશ્ન મૂક્યો છે શિષ્યએ, પૂછ્યું કે અમારે આ ગુરુને ક્યાં સુધી ધારવા? તો કે તારામાં ગુરુપણું ન પ્રગટે ત્યાં સુધી. તારામાં ગુરુપણું, અંદરથી પોતાનું ગુરુપણું, સજાત્મ સ્વરૂપ, તું પોતે પોતાનો ગુરુ ન થા ત્યાં સુધી બીજાનું ગુરુપણું તારે માનવા. કારણ કે તું સ્થિર નથી, માટે કોઈક સ્થિરને માન, જો નહીં માન તો રખડી પડીશ, રજડી પડીશ. નિશ્ચિત છે બધું. દવા ક્યાં સુધી લેવી? તો દર્દ જાય નહીં ત્યાં સુધી. પાણીનો મારો અગ્નિ ઉપર ક્યાં સુધી કરવો? અગ્નિ સમય નહીં ત્યાં સુધી. એમ અમારે આ બધું ક્યાં સુધી કરવું? એટલે ધર્મ ક્યાં સુધી કરવો? મુક્તિ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી. મુક્તિ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી. આવા જે પ્રશ્નો છે ખોટે ખોટા, એની અંદર મીંડો છે. કેટલાક વખત પછી આ મંદિરે આવ્યા કરો ને સ્વાધ્યાય કરવા કરવા, તને તારો બોધ જ્યાં સુધી ન પામ ત્યાં સુધી. બહુ સરસ આ સ્થિતિમાં આવે. તત્વની મીમાંસાનો ગુણ પ્રગટે છે, ધારણા એટલી સજ્જડ થાય છે, માર્ગ ટૂંકો થાય છે. એ ધીરજ ગુમાવતો નથી, ઉલટાનું એને મુક્તિ નજીક લાગે છે. જો આ બદલ સમજવા જેવો છે. જેને જેને આવી પ્રતીતિ વધતી જાય અંદરથી, એને મુક્તિ નજીક લાગે છે. એને તો પેલા ધારણા તો કંઈક હતી, એને એમથી ઓહો હવે તો મોક્ષ હાથવેતમાં જ છે. ધારણા એટલી સજ્જડ છે, એવી સ્પષ્ટ છે, તત્વના આધાર ઉપર છે, એવું સ્થિર છે, ચિત્તનું સ્થૈર્ય એવું છે, એને એમ લાગે છે કે મોક્ષ તો હાવ નજીક છે. બા ઉદય ક્યારે પૂરા થશે? મોક્ષ તો મળી ગયો છે. એટલી બધી એને આની સાથે કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર એ વાત મૂકી. અનુભવ પ્રતીત વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સ પરમાર્થે સંકિત. સંકિતનું એક સરસ શબ્દ પ્રયોગ આપ્યો કે સંકિત હવે કેવું છે? પરમાર્થ છે. હવે પરમાર્થે સંકિત છે, સમય સમય એ નિજ પદની સાથે જ છે. અને તે સમયે એની અવસ્થા કેવી છે? તો કે બહારના ગમે તેટલા બદલ હશે, પણ એની ધારણામાં તો કે નિજ સ્વભાવનો કાં તો અનુભવમાં છે, કાં લક્ષમાં છે, કાં પ્રતીતિમાં છે, પણ ક્યાંયથી આગો પાછો. આ પરમાર્થે સંકિત એ સંકિત કારણ છે કે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એને વિતરાગ પદમાં વસવા માટે એક જ ગાથામાં મૂકી દીધો, વચ્ચે એક કોઈ ક્રમ બીજો નથી આવતો. માર્ગ મોક્ષ માર્ગ બતાવ્યો છે. આ સ્થિતિએ પહોંચ્યો જેવી એની સ્થિતિ એના નિજ સ્વભાવનો, તરત જ એ સંકેતની અંદરથી પરમાર્થમાં પહોંચે છે. અને કેવો પહોંચ્યો? તો કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. આજે અનુભવ લક્ષને પ્રતીતમાંથી અખંડમાં આવી ગયો. અનુભવ લક્ષ અને પ્રતીત એ ખંડિત અવસ્થા હતી, હતી તો એ જ તત્વની, બીજા તત્વની નહોતી. સંસારમાં નહોતો, પ્રતીતિ દેહની નહોતી, લક્ષ કોઈ સંસારનો નહોતો, પોતાનો જ હતો. પણ અનુભવ લક્ષ અને પ્રતીત એની તરતમ્યતામાં થોડો ફેર હતો, અને એ પણ ચારિત્રની દોષને કારણે, ઉદયને કારણે, પુરુષાર્થની અલ્પતાને કારણે જે હોય તે. પણ સ્વભાવની બહાર નહોતો, એ મર્યાદા રેખા એની નક્કી હતી. તો એ વિતરાગ પદમાં મિથ્યાભાસ જેટલો ઘણો થોડો ઘણો હતો એ મિથ્યાભાસ ટાળી દીધો, અને વિતરાગ પદમાં વાસ થઈ ગયા. એટલી બધી ઉત્કૃષ્ટ માર્ગ એકવાર નક્કી થાય ત્યારે પછી મેં એને કીધું કે એને તો ટૂંકો લાગે છે માર્ગ. જેને હજુ પરમાર્થ સંબંધી આત્મા સંબંધી ધારણા બંધાણી નથી ત્યાં સુધી એને માર્ગ લાંબો જ લાગવાનો છે, અને કટકા જ થવાના છે, ખંડ ખંડિત અવસ્થા જ થવાની. કારણ કે ધારણા નથી ત્યાં સુધી ચિત્તનું સ્થૈર્ય નથી. ચિત્તનું સ્થૈર્ય નથી એને મોહના વિકલ્પ છે. જેને ચિત્તનું સ્થૈર્ય નથી એટલે ચિત્તમાં વિકલ્પ છે, અને વિકલ્પ શેને આવશે? મોહના ઉપજે. મોહના વિકલ્પ આવશે ત્યાં સુધી સંસાર ઉપજ્યા જ કરશે. વિકલ્પ નબળો હશે તો નબળા પ્રમાણમાં, સબળો હશે તો સબળા પ્રમાણમાં. પણ જો ચિત્તનું સ્થૈર્ય પ્રાપ્ત થયું હશે તો મોહનો વિકલ્પ શાંત થઈ જશે. તો પછી માત્ર પોતાને જે કંઈ અનુભવ લક્ષ અને પ્રતીત અનુભવમાં રહેવાતું નથી તો લક્ષ સાથે જોડાયેલો છે, પ્રતીતિ વર્તે જ છે એવી સ્થિતિમાં છે, એને મોક્ષ નિકટ લાગતો હોય છે. સમીપ મુક્તિગામી જીવ, નિકટ મોક્ષવાળા, એટલી એટલી સરસ અવસ્થાઓ આપી છે. એને શાસ્ત્રની અંદર કહ્યું છે આ બધા આસન ભવ્ય જીવો છે. આસન ભવ્ય જીવો, સિદ્ધનું જે આસન છે એની બાજુમાં જ જાણી પોતે બેઠા હોય એવી પ્રતીતિ, એવી ધારણા વર્તે છે. અન્ય મુદ દોષનો ત્યાગ થાય છે પછી એને બાકીની આવી વાતોમાં, ભવની વાતોમાં, સંસારની વાતોમાં કંઈ રસ નથી, રુચિ નથી. ગમે તેવું ભોજન હોય પણ જેમ જ્ઞાનીને એ જ ભોજન ઉપકારી લાગે કે જે ભોજન પોતાને હિતકારી હોય એવું મિતિ, બાકીનું ગમે તેટલું હોય તો એને છાસ બાકડા જેવું લાગે, એના ભોજનમાં કોઈ રસ ના લાગે. એમ અન્ય મુદ દોષ ત્યાગની અંદર કે બહારનું પછી ગમે તેટલો ભવ્ય હોય, જાગ જમાડ હોય, આકર્ષક હોય, પ્રલોભન હોય, એ બધાની અંદર એનું ચિત્ત ત્યાં કંઈ જાય નહીં, ઘેરામાંય ઘેરાય નહીં, પ્રવાહમાંય તણાય નહીં, પ્રલોભનમાંય ખેંચાય નહીં, લાલચમાંય લપટાય નહીં. જો આ સ્થિતિ ધારણા દ્રઢ થઈ છે, પોતાના મોક્ષ માર્ગ ઉપર છે, તત્વની મીમાંસામાં છે, હવે તો આ જીવ છઠ્ઠી દ્રષ્ટિમાં આવી ગયો. છઠ્ઠી દ્રષ્ટિમાં આવેલો જીવ સમીપ છે મુક્તિની, મુક્તિની સમીપ છે. તો એ સમીપતાનું લક્ષ્ય જ છે કે અત્યાર સુધી એ પરની અંદર જતો હતો, પરમાં અથડાતો હતો, કૂટાતો હતો, પીટાતો હતો, કંઈ ને કંઈ આકર્ષણથી, પ્રલોભનથી, ગેરસમજથી જતો હતો. આ વાત હવે એને બનતી નથી. તો એક દોષ એનો હતો, એ દોષ વયો ગયો. એ દોષ હતો અન્ય મુદ દોષ ત્યાગ, અન્ય શ્રુતનો પરિચય અને અન્ય સહવાસનો ત્યાગ. અન્ય એટલે આત્મા સિવાયનું અન્ય. હવે ભેદરેખા બદલાઈ ગઈ, શબ્દનો પરમાર્થ બદલાઈ ગયો. અન્યની અંદર ક્યાંય મત ગચ્છની વાત નથી, આ પાછું જાણે અજાણે દાખલ ન કરી દેવું આપણે. આ હરિભદ્ર સૂરીએ શરૂઆત જ કરી છે, આત્માથી કરી છે, પાતંજલ યોગને સાથે રાખ્યો છે. અન્યનો અર્થ ક્યારે એમ ન લેવો કે અન્ય દર્શનની વાત કરે છે, દર્શન જે હોય તે, આત્મા સિવાયની બીજી કોઈ બાબતમાં આવે તો શરીરે અન્ય અને આત્મા ચૈતન્ય એ સ્વ. એટલે અહીંયા કે છે કે આ તત્વ મીમાંસા કરવાથી સંસારનો નિર્વેદ અને મુક્તિની સ્પૃહારૂપ સંવેગ ગુણ પ્રગટે છે. ગુણ શું પ્રગટે છે? નિર્વેદ અને સંવેગ. તો નિર્વેદ કેનો? આ અન્ય મુદ્દો ત્યાગ. સંસાર, ભવ અને ભવના કારણો, આ ભવાભિનંદીપણાના જે કીધા હતા લક્ષણો, એ એકે હવે અહીંયા આવતા. આ 21 ગુણ અને ઓલા જે 8 ગુણ કીધા હતા ભવાભિનંદીના, કૃપણ લોભી દયામણો, આ બધા એ બધા ગયા. નિર્વેદ એટલે અન્ય, અને સંવેગ પોતાના સ્વરૂપ તરફ જવાની વૃત્તિ, ઉતાવળ. એટલે કહે છે કે જો હવે આ ગુણ પ્રગટે, અન્ય મુદ દોષનો ત્યાગ થાય, એ ત્યાગ થતા થતા ક્યાં સુધી જાય? સર્વવિરતિના પરિણામ થાય. પરિણામ શેના થાય? સર્વવિરતિના. તો કૃપાણુદેવે આપણે હમણાં પત્ર લીધો, તેમાં શું આવ્યું હતું? જ્ઞાનનું ફળ વિરતિ છે. પછી આગળ આવશે હજી કે જે વાંચવાથી સાંભળવાથી જો વિરતિના પરિણામ ન પ્રગટે, તો અહીંયા પણ કહે છે કે આ ફળ જો પ્રાપ્ત ન થાય તો જ્ઞાનગુણ શું કામ? જ્ઞાનગુણ શું કામ? એને કૃપાળુદેવે કહ્યું જ્ઞાનની પદની અંદર કે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. આવા જ્ઞાન ગુણનું અહીંયા શબ્દ મૂકે છે કે એ નવપૂર્વી હોય પણ અભવ્ય હોય. તો એ નવપૂર્વી અભવ્ય આદિની જેમ તે આત્માઓ તત્વજ્ઞાનનું યથાર્થ ફળ પામતા નથી. તો જ્ઞાનનું ફળ શું? વિરતિ. અને વિરતિનું ફળ શું? મુક્તિ. વિરતિની સમાપત્તિ મુક્તિ, વિરતિનું ફળ મુક્તિ. તો જ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મુક્તિ. તો આ ગુણ પ્રગટે છે એટલે અહીંયા સારી રીતે એને અહીંયા દ્રષ્ટિમાં આપ્યા છે. અન્ય મુદ્દોને થોડોક અહીંયા સમજાયો છે. જોકે હરિભદ્ર સૂર્યની જે વાત છે એની સાથે આ તો બહુ બહુ નીચેની વાત કરી છે પંડિતજીએ. આ કરતો હોય ને આ કરતો હોય ને એમ નથી, પણ વાત એ છે કે કોઈ પણ અનુષ્ઠાન જે થાય એ આગળ અનુષ્ઠાન કેવું કરવું એ આપણને આવી ગયું હતું. સદ અનુષ્ઠાન કરવું જોઈએ, તદ હેતુ કરવું જોઈએ, વિષ નહીં, ગરલ નહીં, એની અંદરના દોષમાં ન નિદાન, ન મિથ્યાત્વ, ન અજ્ઞાન, એક પણ શલ્ય રહેવું જોઈએ નહીં. અને પ્રણિધાન સાથે કરવું જોઈએ. પ્રણિધાન સાથે આ જે કરીએ આપણે અનુષ્ઠાન, એનો મતલબ શું કે પ્રણિધાન જિનેશ્વર સાક્ષાત પૂર્ણ વિતરાગ પુરુષ જે છે એનું રહેવું જોઈએ. એટલે એ પોતાની જરાય કોઈ પણ પ્રકારની ધારણામાં આ જ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એટલે કે જિનવર થઈ જિનને જે આરાધે તે સહી જિનવર, આ એનું પ્રણિધાન છે. પ્રણિધાનમાં પૂર્ણ જિન છે, એની ભજનામાં પૂર્ણ અરિહંત છે, એની ઉપાસનામાં આ સિદ્ધ છે, વિતરાગ છે. એથી ઓછી અવસ્થા એને માન્ય નથી. ઈશ્વર સાથેમાં એકાકાર તન્મયતા એના સ્વરૂપ વિશેની, કોઈ નામ નહીં, રૂપ નહીં. જો નામ અને રૂપ કાઢી નાખવાના છે, આવી ગયું આપણે આગળ જ આવી મિથ્યા દ્રષ્ટિમાં આવી ગયો, નામ અને રૂપમાંથી પર થઈ ગયો, સ્વરૂપની અંદર એ જે છે. તો અનુષ્ઠાન જે વિધિથી કયા છે, જે કાળે કરવાના કયા છે, એ રીતે કરવા. શાસ્ત્રમાં એનો શબ્દ છે વિહિત, વિહિતપણે શાસ્ત્ર વિહિત અનુષ્ઠાન કરવા. શાસ્ત્ર વિહિત એટલે શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે, શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે. અને એ શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે કરવા એ આવશ્યક ચૂર્ણીમાં આપ્યું છે, એનું સમજણ આપી છે અનુયોગ દ્વારની અંદર આચાર્ય ભગવંતે, કે વિધિનો અર્થ શું કરવો. એટલે એને લખ્યું કે દ્રવ્ય અને ભાવ બંને અનુયોગ દ્વારો, અણુભોગો દવ્વો. જો ઉપયોગ વિના તું કરીશ તો એ દ્રવ્ય ક્રિયા થશે, અને દ્રવ્ય ક્રિયા છે એ કોઈ પણ જાતનું ફળ આપી શકે એમ નથી. એટલે વિધિનો અર્થ સમજી લેવાનો પાછો. માત્ર ક્રિયાકાંડ તો એ આખું વેદાંત દર્શનની અંદર જે છે કર્મકાંડમાં આવી ગયું આખું. જૈન દર્શન એવા કર્મકાંડનો માર્ગ નથી. વિધિનો અર્થ જ કે ભાવ ક્રિયા સાથે જ. પછી એને કહ્યું કે એક નમસ્કાર થાય તો એક આપજે, અને 150 દેવાય તો 150 દેજે, પણ 150 નો વ્યાયામ કરીશ. માં આ કોઈ તારી દૈહિક શક્તિનું માપ નથી. આપણે બિલકુલ થાયકા નહીં હો, ભાયડો હતો જે કરે. આવા મનની અંદર જેવા ભાવ આવ્યા કે ત્યાં દોષ ઉત્પન્ન થઈ ગયો. અન્ય બુદ્ધોષ ખ્યાલ આવે છે. મહત્તા કેની થઈ? શરીરની થઈ. ઓલા તો જો પચાવી રહી ગયા તો ઓલા ચાલી, હું જોતો તને બધું, તું જ કરતો હતો, તને રેફરી તરીકે જ રાખ્યો હતો કે કોણ કેટલા કરે, તારે જ કઈ કરવા નથી. જે કરવા છે દ્રવ્યથી કરવા છે, ભાવ વારે કઈ સંબંધ નથી. ક્રિયા અને ભાવ તૂટે નહીં. એમાં કદાચ ક્રિયા તૂટે, કેમ કે પર થકી કરવી છે, સાધન થકી કરવી છે, પણ ભાવ તો છૂટવા જોઈએ નહીં. એટલે કૃપાળુદેવ કે અશક્તને અબૂઝ પણ પામી જાય આ માર્ગમાં. એમાં ક્યાંય કીધું નથી કે પહેલવાનને ગોતવા જવા પડશે. કારણ કે જ્યાં સુધી તું દાદાના ડુંગરે ચડ્યો નથી ત્યાં સુધી તારા કર્મો જાય નહીં. હવે મરી ગયા દાદા ડુંડે પક્ષઘાત વાળો કેદી ચડવાનો? તો ભાવથી કઈ કરી શકશે? અરે જેના બેડીઓ 48 બેડીઓ જેના શરીરમાં નાખી છે, માથાથી તે જાંગ સુધી પકડાઈ ગઈ છે, એ પામી ગયો કે નહીં? તો એના પુરુષાર્થમાં ભાવ હતો કે દ્રવ્ય હતું? અરિહંતની વંદના ગાથાએ ગાથાએ કરી છે પરમાત્માના અદ્ભુત વૈભવ અને ઐશ્વર્યને અને સામર્થ્યને, પરમાત્માના અનંત જ્ઞાન અને અનંત દ્રષ્ટિ અને અનંત વીર્યને એને ગાયા, અને ગાતા કેમ બેડી તૂટતી ગઈ? ત્યાં ક્રિયા કઈ હતી? ભક્તામરની અંદર જે કંઈ પરિણામ આવ્યું હશે એ દ્રવ્યનું આવ્યું કે ભાવનું આવ્યું? ભાવનું આવે છે. માટે આખો જૈન ધર્મનો આધાર છે આત્મા વડે થતી પ્રણિધાન વખતે અન્ય મૂળનો અર્થ આવો લેવો, બીજો ન લેવો. કે જ્યારે જે કરીએ તેમાં તદ્રુપ થઈને, એકાકાર થઈને, પૂરેપૂરા ભાવ સાથે, પૂરેપૂરી શ્રદ્ધા સાથે, પૂરેપૂરી આસ્થા સાથે અને પરમાત્મા સાથે એકાકાર થઈને સર્વાર્પણ પણ, એટલે અહંકાર જાગે જ નહીં. પ્રભુને જ્યારે સાથે રાખવામાં આવે છે લક્ષ્યમાં, ત્યારે જીવને અહંકાર જાગતો નથી. કેમ કે છદ્મસ્થ અવસ્થાની અંદર આવો અહંકાર આવી જવાની સંભાવના સમયે સમયે ઉપયોગ ચૂકી જવાય. પણ પરમાત્માની પાસેની જો સર્વાર્પણની બુદ્ધિ હોય તો આવો ઉપયોગ જળવાઈ રહે છે, બળ મળે છે, સામર્થ્ય મળે છે. ગઈકાલે વાત આવી કે નિરાશ્રયપણે સિદ્ધ નહીં થાય, તું ગમે એટલી વાત કર. પરમ કૃપાળુ દેવ કહે છે નિરાશ્રયપણે સિદ્ધ નહીં થાય. શબ્દ અસંભવ નથી વાપરો, દુષ્કર વાપરો છે, પછી અત્યંત દુષ્કર વાપરો છે, દુષ્કરમાં દુષ્કર વાપરો છે. કેમ કે કોઈ એમ કે ના ના તો પછી આત્મા આમ કેમ? ના, આત્મા બધું બરોબર છે, આત્મા શક્તિ સંપન્ન છે, બધું બરોબર છે, પણ કર્મથી આવૃત થયેલો છે, એનું સામર્થ્ય અત્યારે અવરાયેલું છે. પરિશુદ્ધ તો છે નહીં, પરિશુદ્ધ હોય તો એને કંઈ કરવાની જરૂર નથી. હવે એનું કઈ રીતે અવરાયેલો છે, કેટલા પ્રમાણમાં અવરાયેલો છે, એની કેટલી તાકાત છે અને કેટલી રહી ગઈ છે અને ક્યારે તૂટી જશે એ આપણને ખબર છે. માટે પહેલી વાત એ કરવી કે આપણે પ્રભુનું અવલંબન લઈને જ કામ કરવું, આશ્રય જ કામ કરવું. એટલે લોકોક્તિ કંઈક કહે છે કે મોટાને ખોળે બેઠા એને સી ચિંતા, ઉત્સર્ગે એવું કંઈક શબ્દ પ્રયોગ છે, બહુ સરસ આવે છે કે એને સી ચિંતા. એમ આપણી પૂજાની રાડમાં જ આવે છે કે જે મોટાને ખોળે બેઠા, જેમ નાનું બાળક થઈ જાઓ, બાળકને પોતાનો અહમ હતો, માના ખોળામાં બેઠેલા બાળકને ભય, શું દુનિયામાં ગમે એટલા ભય હોય, અરે અહીંયા ઓલો કે ધરતી કાંપલે છે, ઉલટ થાય છે, અહીંયા આગ લાગી છે, એવા અનેક પ્રકારના ભય છે, તોફાન ચાલે છે, યુદ્ધ ચાલે છે, આકાશમાંથી ગોળા વરસે છે, સરહદ ઉપરથી તોપમારા થાય છે, એટલે છોકરાને માના ખોળામાં બેઠા છે એને શું ભય ક્યાં છે? એ કે ભલે જે થાય હું તો મારી મા પાસે છું ને, બોલો જે થાય પણ હું ક્યાં છું? બસ એ મમ્મી આગળ કે બે ગયો, ભાઈ બેસી ગયો, પછી એને કોઈ આ જગતની કોઈ વાતને. એમ જ્ઞાની પુરુષના શરણે, એમ પ્રભુના આશ્રય નિરાશ્રયપણે સિદ્ધ નહીં થાય. આ અન્ય બુદ્ધમાં એ કહ્યું છે. અને જો પછી આવું પ્રણિધાન ન હોય અને પોતાની અપૂર્ણતાના આશ્રય જાય તો અન્ય બુદ્ધ થયો, આ દોષ આવ્યો. એટલી સરસ વાત મૂકી છે. માટે આવી જ આરાધના, આજ્ઞાયુક્ત ધર્માચરણ એ જ આરાધના છે. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, આ એને વિહિત જીન આજ્ઞા આધીન. આ વિહિત કૃપાળુદેવે કહ્યું કે જે કંઈ કરવું તે સ્વરૂપના લક્ષે કરવું અને જીનેશ્વરની આજ્ઞાને આધીન રહીને કરવું, કાર્ય ઘણું કરી લેવું. જો આટલું બરોબર સમજાઈ જાય તો અન્ય મુદ્દોષ અને ઘણી ખોટી મોટી ઘેલછાઓ ઓછી થઈ જાય છે. સ્વચ્છંદ છે એ પણ ઘેલછાનો એક પ્રકાર છે, અને બહારથી આવતા પ્રતિબંધો છે એમાં અટવાઈ જવું, તણાઈ જવું એ પણ ઘેલછાનો એક પ્રકાર છે, એનાથી બચવું વિશેષ અવસરે. ધારેલું કોઈ પણ અનુષ્ઠાન કરતા હોય એટલે ધારેલું અનુષ્ઠાન, સ્વાધ્યાય કરતા હોય ત્યારે સ્વાધ્યાય વિવક્ષિત અનુષ્ઠાન છે, ત્યારે બીજા બધા છે, પણ વિવક્ષિત શું છે? અત્યારે આપણે કે અત્યારે શું કરવાનું છે?